તારીખ 9/1/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 790 791 અને 792 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 463
રખડવામાં તીવ્ર અનુબંધમાં કારણ થાય છે. એટલે સામાન્ય વાત એ છે કે જીવનો ખેડ જ્યાં એનો રસ, જ્યાં એની રુચિ, જ્યાં એની શ્રદ્ધા છે, તે વિષયના રસવૃદ્ધિના નિમિત્તથી એ ખેડ કાર્ય કરે. આ તો અનુભવ જે કે થાય એનો વિષય થાય કે નહીં. દુનિયામાં અનેક પ્રકારની ભૌતિક કળા છે, અનેક પ્રકારનું ભૌતિક વિજ્ઞાન છે, એની અંદર લોકો આગળ વધ્યા છે બુદ્ધિવાળા જીવો, તો એના ફળમાં એનું સંસાર પરિભ્રમણ અને દુઃખ વધે છે. અથવા એ સૌક્ષમ આકુલતા અને દુઃખના કારણમાં નિમિત્ત થાય છે. જયારે કસાય ઘટેલો હોવાથી સાધકજીને સમ્યક દ્રષ્ટિને તે જ સૌક્ષમ પોતાના સ્વરૂપની અનેક વિશેષતાઓને જાણતા એને પોતાનો સ્વસંવેદન પ્રકૃતિ છે. ગુરુદેવ અહીંયા કહે છે, કોઈ પણ ગ્રંથ લ્યો, આત્માને જાણે ચૈતન્ય સ્વભાવમાં સંભાવી જાય છે. જેમ કોઈ મહાશ્ચર્યકારી પદાર્થ જોવે અને ઉપયોગ ત્યાંથી શીખી શકે નહીં, દિગંબર સંતોના ગ્રંથમાં સ્વરૂપ એવી રીતે દેખાયું છે, એવી એવી સ્વરૂપની વાતો કરી છે એમ કહે છે. સંતો જંગલમાં રહીને એવી વાતો લખી ગયા છે કે જાણે ઉપયોગ અંદરમાં ખોળાઈ જાય, અંદરમાં સ્થિર થઈ જાય, ઉપયોગ એવી સ્વરૂપની વાતો કરી છે. વાતો ગ્રહ જ્ઞાની છે, પણ કેટલો મહિમા પૂરે છે એમાં સ્વરૂપાનુભવનો એટલો બધો મહિમા થયો છે.
બીજાનું ભલું કરવા વાળા બુદ્ધિ તેજ બુદ્ધિ એ પોતાના દુઃખ
જેને વિષય કરે એને વિશેષ પણ જાણે, પોતાને વિષય કરે તો પોતાને વિશેષપણે જાણે, પોતાને છોડી દે તો જેને વિષય કરે કારમાં શક્તિ તો છે જાણવાનું, તો એને વિશેષપણે જાણે છે. એની દિશા સ્વ ઉપરની થાય તો એને કલ્યાણકારી છે, સ્વ ઉપરની દિશા છોડી દે તો ઉભાવ પણ અનંત વાર શું છે, અગિયારમી નવ પૂર્વ સુધી અને પરિભ્રમણનું કારણ સ્વાનુભવ થતા નિર્વિકલ્પ સમ્યકતા ઉપજે છે. સ્વાનુભવ કહો વા કોઈ નિર્વિકલ્પ દશા કહો વા આત્મસમ્યક ઉપયોગ કહો, અને એના અર્થ કરે છે, ભાવ કાઢે છે. ભાવ મતિ અને ભાવ શ્રુતિજ્ઞાન કહો, અથવા સ્વસંવેદન ભાવ વસ્તુ મગ્ન ભાવ, સ્વસંવેદન ભાવ વસ્તુ મગ્ન ભાવ, ભાવ વસ્તુ, ભાવ સ્વરૂપ વસ્તુ એમાં મગ્ન થયેલો ભાવ કહો, સ્વાચરણ કહો, સ્થિરતા કહો, વિશ્રામ કહો, સ્વસુખ કહો, ઇન્દ્રિય મનાતીત ભાવ કહો, શુદ્ધોપયોગ કહો, અથવા સ્વરૂપ મગ્ન નિશ્ચય ભાવ કહો, સ્વરસ સામ્ય ભાવ કહો, સ્વરસ નિજરસ આત્મરસ સામ્ય ભાવ કહો, સમાધિ ભાવ કહો, વિતરાગ ભાવ કહો, અદ્વૈત અવલંબી ભાવ કહો, ચિત્ત નિરોધ ભાવ કહો, જ્યાં ચિત્ત મન રોકાઈ ગયું છે કાર્ય કરવું, चित्त निरोध भाव कहो, निज धर्म भाव कहो, यथा स्वाद रूप विप्रमाणे स्वामी भवना धाना है, आत्मा न नहीं माता रहता है, स्वामी भव द्वारा आत्मा न नहीं माता है। लिखा है कि स्वाध्याय इतने मात्र द्रैगुण पर्याय ना लॉजिक थी, द्रैगुण पर्याय में सिद्धि करे इतनी मर्यादा में स्वाध्याय पूरा नहीं सका। वस्तु का एक स्वरूप में भक्ति था, स्वरूप में महिमा आए, चैतन्य स्वभाव में महिमा था, तो कहीं स्वाध्याय सिद्ध होगा। बाकी तो बुद्धि की लड़ाई है, आम होगी आम नहीं होगी, आम होगी आम नहीं होगी, कृष्ण हमारा मतमतांतर हो पा था, मैंने दलील बनने पक्ष आए, पर इसकी सुन आत्मस्वरूप में महिमा एक स्वाध्याय में मुख्य अंग से मिली है, मुख्यपणे आवाज रही थी ये खरीदी। મારી પાસે ફેરી ફેરીને વાત લેવાની કે એ ભવ્યો છે, આ એક વાત સાંભળી હવે અમે એક બીજી કહીએ છીએ, બીજીમાં પછી તેની દ્રષ્ટિએ ફરીથી કહીએ છીએ કે આ સ્વાનુભવ બધા સ્વસમયરૂપ સુખ છે, એ રીતે સ્વસમયરૂપ છે અને એ સુખ છે, શાંતિ છે, વિશ્રામ છે, સ્થિર રૂપ છે, સ્વરૂપમાં જે સ્થિર થઈ ગયેલો ઉપયોગ છે એ સ્વાનુભવ દશા છે, નિજ કલ્યાણ છે, ચેન છે, તૃપ્તિરૂપ ભાવ છે, સમભાવ છે અને મુખ્ય મોક્ષ પંથ છે, આ જ ખરેખર મુખ્ય મોક્ષ પંથ છે। મોક્ષનો કોઈ પંથ જોઈએ, માર્ગ કે લીએ, ઉપાય કે લીએ, તો સ્વાનુભવ થવો એ જ મોક્ષનો પંથ છે। બાકી બધી મોક્ષના પંથની ઔપચારિક વાતો છે, ખરેખર મોક્ષ પંથ કોઈ નથી। મુખ્ય મોક્ષ પંથ એવી આ દશા છે। વળી આ સમ્યક સવિકલ્પ દશા જે તે ઉપયોગ નિર્મળ છે એવા શુભોપયોગમાં સાધકજી ક્યારેક ક્યારેક આવે છે। આગળ એવી જ ચોથા સ્થાનમાં લઘુ અંતર મૂર્તમાં રહે છે, પછી જેમ જેમ એની સ્થિરતા વધતી જાય છે તેમ તેમ વૃત્તિમાં આવે ત્યારે સ્વાનુભવમાં રહેવાનો ભાવ વધારે છે। દીર્ઘ અંતર સુધીનો અને એમાં અવારનવાર ઓછા અંતરાલમાં ઉપયોગ સિદ્ધ થઈને સ્વરૂપમાં સ્થિર થાય છે। પણ જ્યારે સ્વવિકલ્પ દશામાં સાધક આવે છે ત્યારે જો કે તેનો ઉપયોગ નિર્મળ છે, આમ કહે ના સમ્યક છે ને, તેનો ઉપયોગ નિર્મળ છે, તો પણ ત્યાં ચારિત્ર પરિણામ પરાવલંબી અશુદ્ધ સંચળ હોવાથી તે સ્વવિકલ્પ દશા દુઃખ છે, સાધકનું પણ ત્યાં દુઃખ છે। આ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જાય તો પણ દુઃખ છે, પરાવલંબી છે ને, કૃષ્ણ તપથી સંચળ છે, બાહ્ય પદાર્થને અવલંબવાનો કૃષ્ણાભાવ છે, બાહ્ય પદાર્થ પ્રત્યે જવાનો આકર્ષણ થવાનો ચારિત્રમોની કૃષ્ણા છે, તેનાથી તપ્ત એટલે તપાઈ તપી ગયેલો ભાવ છે, સંચળ છે, અસ્થિરતા છે, પુણ્ય ને પાપ રૂપ કલાય છે, કલાય છે જથ્થો, પુણ્ય પાપ નો જથ્થો ત્યાં ઉભો થાય છે, કાં તો પુણ્ય નો અથવા પાપ નો ઉદ્વેગતા છે, એમાં ઉદ્વેગ થાય છે અને અસંતોષ રૂપ છે, ત્યાં સંતોષ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, એવા એવા વિલાપ રૂપ છે, જેમ કોઈ રડે રુદન કરે જોરથી એને વિલાપ કહે છે, જોરથી રડે એને વિલાપ કહે છે, કહે છે કે એવા એવા વિલાપ રૂપ છે, આ સમ્યક દ્રષ્ટિના દયમુખ મનુષ્યની વાત કરે છે, મિથ્યા દ્રષ્ટિનું તો શું કેમ મળે, ચારિત્ર પરિણામ બંનેની અવસ્થા પોતાનામાં બીજી છે, એટલે કે સ્વરૂપ સ્થિરતારૂપ ચારિત્ર અને સ્વરૂપની અસ્થિરતારૂપ ચારિત્ર એ બંને પ્રકારની દશા સમ્યક દ્રષ્ટિએ પોતામાં જાણી છે, તેથી તો તેથી ભણું તો એ છે કે તું સ્વાનુભવ રૂપ રહેવાનો ઉદ્યમ રાખા કર, એ અમારું વચન વ્યવહારથી ઉદ્દેશ પસંદ છે, વચન વ્યવહારથી કહીએ છીએ, કહીએ છીએ માટે થશે એમ તો અમે માનતા નથી, પણ એ વચન વ્યવહારનો ઉદ્દેશમાં એટલો વચન વ્યવહાર થાય છે, પણ એમ કહીએ છીએ અમારા ઉદ્દેશની વાત એટલી છે કે હે ભવજી, તારા માટે ભણું તો એ છે કે તું સ્વરૂપમાં સ્થિર રહેવાનો સ્વાનુભવરૂપ રહેવાનો પ્રયત્ન ઉદ્યમ રાખ્યા કર અને એ ઉદ્યમના ફળમાં તું સ્વરૂપના અનુભવમાં જ રહે, અન્ય પરિણામમાં તું ન રહે, બીજી છે પછી આગળ એક પ્રકરણ આવે છે કે સ્વાનુભવ વગર બાકીની ક્રિયા શું છે, કેટલી જુઠ્ઠી છે, કેટલી વ્યર્થ છે, એક અનુગણ પછી કલ્પના શરૂ કર્યું છે, શૂન્યનો જથ્થો વધે ને પાપનો જથ્થો ઘટે, મોક્ષ માર્ગમાં શું વધે અને પાપ ઘટે તો પણ મોક્ષ માર્ગી જીવ શૂન્ય વધે છે તેને સારું ઇષ્ટ અથવા ભલું જાણતા નથી, કેમ કે અઘાતીના બહુ મોટા બંધ પડે છે, રસ પીવે છે ને, રસ પીવો હોય ચાહે પરિણામ શુભ હોય કે ચાહે પરિણામ અશુભ હોય, અઘાતીની સ્થિતિ બહુ મોટી પડે છે, એટલે આયુષ વગેરે બહુ લાંબા ગંદા, તીવ્ર રસે પાપ કરે તો એ નારકીના લાંબા આયુષમાં જાય, તીવ્ર રસે પુણ્ય કરે તો દેવાદીપના લાંબા આયુષમાં જાય, એટલે તીવ્ર રસથી એ પરિણામ કરવાનો ઉદ્દેશની અંદર નિષેધ છે, કે કોઈ પણ પરિણામ તીવ્ર રસથી કર્તવ્ય નથી, મોક્ષ માર્ગમાં અશુભ પરિણામનો રસ તીવ્ર રહેતો નથી, શુદ્ધિ થઈ ગયેલી હોવાથી તીવ્ર અશુદ્ધિ નથી થતી, મંદ શુદ્ધિ હોય છે અને એ મંદ શુદ્ધિને લઈને શુભ પરિણામ વધે છે, શુભ પરિણામનો રસ પણ વધે છે અને એ શુભ પરિણામનો રસ વધવાથી દેવ લોકમાં જાય છે અને મોટા યુગ ભોગવવાના ત્યાં બને છે, પણ મોક્ષમાં જવાની ભાવનાવાળો મોક્ષાર્થી જીવ એ દેવલોકના લાંબા આયુષને પસંદ કરતો નથી, પણ થાય છે એવી વાત છે, સંસારમાં રખડનારો જીવ સંસારના સાધનોને ચાહે છે અને એની ભાવના ભાવે છે કે હું સૂર્યના ફળમાં અનુકૂળતાથી રહું, ભવિષ્યમાં પણ દેવલોકમાં જાઓ, મારી જેટલી શ્રીમંત નારકીની માફી થાય નહીં એમ ઈચ્છે છે, જ્યારે મોક્ષાર્થી જીવ ચાર ગતિમાંથી કોઈ ગતિને નહીં ઈચ્છતા, પંચમ ગતિને ઈચ્છે છે, મોક્ષમાં દેવાય છે, એટલે તો એ છે કે કોઈ પણ ગ્રંથ લ્યો, આત્માને ચૈતન્ય સ્વભાવમાં સંભાવી દે છે. આપણે વિચ્છિન્નની સાધન ગ્રસ્તમાં થયા 250 વર્ષ પહેલા જોઈએ. અનુભવના વિષયમાં ઘણું લખ્યું છે, નાનો ગ્રંથ છે પણ અનુભવ રસથી સભર છે, ભરેલો છે. અધ્યયન કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે ઉપયોગ ને આત્મામાં સંભાવી દે એવો વિષય ચાલ્યો છે. કેમ કે જંગલમાં રહીને કલમ બોળી બોળીને અનુભવમાં આત્માના રસમાં કલમ બોળી બોળીને એ ગ્રંથો લખાણા. એટલે જેને સ્વરૂપની રુચિ છે એને એક વાચક શબ્દો જાણે કે વાચ પ્રતિ ખેંચી જાય છે, વાચમાં સંભાવી જાય છે, એવું જોવામાં આવે. આચાર્યોના શાસ્ત્રો જયારે એકાંતમાં વાંચું છું તો અંદરથી આત્મરસની બુંદ બુંદ આત્મરસના ટીપા ધરાય છે. શબ્દો શબ્દો જાણે આત્માના રસની બુંદ બુંદ ધરાય છે. નીકળેલા એ શાસ્ત્રો છે, અનુભવની કથની છે અને અનુભવ રસ ધીમી એ કથની છે. એની અંદર અનુભવ રસ એવો જ ભગવાન છે. વિશિષ્ટતા હોય એને શાસ્ત્ર શું કહેવાય? એ તો વાંચી સાંભળીને ગમે તે માણસ ગમે તેવું લખી શકે છે. એ તો ક્ષરક્ષમનો વિષય થયો અને એ ક્ષરક્ષમ પણ એને ભેદ પ્રભેદને જાણપણામાં ખેંચી દઈને એને સંસારનો રસ વધારશે, દુઃખરસ વધારશે. જયારે જ્ઞાનીઓને સ્વરૂપ સંબંધિત ક્ષરક્ષમ હૃદય અને સ્વરૂપના અનેક વિશેષતાઓના ભેદો જ્ઞાન વિચાર થાય તો એનો સ્વસંવેદન રસ વધે. પેલાનો રાગ એટલે પરવેદન રસ વધે છે, રાગ વેદન રસ વધે છે. આમ અનુભવના અભાવમાં બીજા જીવને રાગ વેદનનો રસ વધે છે અને સમ્યક દ્રષ્ટિને એ જ શાસ્ત્ર વાંચતા સ્વરૂપમાં સંભાવી દે પ્રસંવેદનનો રસ વધે છે. તેથી સ્વરૂપમાં સંભવ છે. આમ શોક્ષમ તો બે જીવને છે પણ એકને ઊંચું કામ થાય છે અને એકને
શુલ્કો
એક શોક્ષમ છે. શ્રીમદજી પોતાની ભાષામાં બીજું બીજું કે જે મતે શુદ્ધ જ્ઞાન અનંતકાળથી ભવહેતુ રૂપ થતું હતું તે જ મતી શુદ્ધ જ્ઞાન સમ્યક દશા પામતા, સમ્યક દર્શન થતા, અનુભવ થતા ભવનિવૃત્તિ રૂપ કામ કરવા લાગ્યું. પરિણામે છે ને પછી તમે કાર્ય તો કરે છે. જે ભવના હેતુરૂપ થતું હતું તે ભવના નિવૃત્તિના હેતુરૂપ થવા લાગ્યું, કામ કરવા લાગ્યું. મતિકૃત તો મતિકૃત જ છે. આવો સ્વાનુભવનો મહિમા હોવાથી જીવાત્માને અનુભવ દશા થઈ છે તે સદા પૂજ્ય છે. અનુભવ પૂજ્ય છે એમ તો નથી કે વારંવાર અનુભવ દશાવાન છે તે સદા પૂજ્ય. તે પુરુષ એની તે પુરુષ તે પુરુષ કે જેની સ્વાનુભવ દશા વર્તે છે તે સદા પૂજ્ય છે. એટલા સમય તો ખામ ખામ નીકળે છે. અત્યારે જરા ચર્ચા કરીએ છીએ આપણે તો અનેક જગ્યાએ એવી છે આવે છે એવા ધ્યાનથી કોને જોયું
આપણે ખુલ્લું થાય
છે તો કુદરતી પુસ્તક દર્શન મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વરત્નોમાં મહારત્ન છે. લૌકિક રત્નો તો જળ છે, એમાંથી આત્માને સુખશાંતિ નહીં થાય. કલ્પના કરી છે તો ક્ષણિક હરખ થશે કે મેં હીરાના દાગીના પહેર્યા, મેં આવા આવા રત્નોના દાગીના પહેર્યા, પણ એમાંથી સુખ આવશે? ઘરમાં સુખ ક્યાંથી હોય? પણ આ સમ્યક દર્શન છે એ અલૌકિક રત્નો છે. ઓલા પેલા બધા લૌકિક રત્નો છે, જયારે આ અલૌકિક રત્ન છે. લૌકિક લોકમાં ક્યાંય ન મળે એવું રત્ન છે, લોકમાં ક્યાંય એ મળતું કિંમત છે. અને તે સર્વ રત્નોમાં મહારત્ન છે. એમ કીધું છે સર્વ રત્નોમાં તે મહારત્ન છે, બહુ કિંમતી છે. અને ભાગ્ય જ કોઈ જીવને એ હાથ આવે છે. રત્ન તો એ બધાની પાસે હોતા નથી. જેમ કોક શ્રીમંત પાસે રત્નો હોય છે, તેમ જગતની અંદર પણ મિથ્યા દ્રષ્ટિઓને દરિદ્ર કહેવામાં આવ્યા છે. એટલે આ ગરીબ છે. ગરીબ બે રીતે હોય છે. એક બાર માં પૈસે તકે ગરીબ આવે છે એ તો સૌ કોઈ જાણે છે. પણ જે દીનતા કરે છે, પામરતા જેનામાં છે, લાચારી કરે છે, એવા જીવોને પણ દીન અથવા ગરીબ કહેવામાં આવે છે. પૈસા તો છે પણ મનનો ગરીબ છે. એટલે ગરીબાઈની જેમ જેના પરિણામ રહેતા હોય થતે કઈ છે તો લૌકિકમાં પણ એને ગરીબ કહે છે. આ લોકોત્તર ગરીબ છે. ભલે ગમે એટલો પોતાના પૈસાના અભિમાનમાં દેખાતો હોય, ગમે તેટલો એ પૈસાને ઉદારતાથી વાપરતો દેખાતો હોય, તો પણ એ ભગવાનની નજરમાં તો દરિદ્ર છે. કેમ કે પોતાના સુખની ભીખ માગે છે જળ પરમાણુની પર્યાયો પાસે. એટલે દરિદ્ર છે, ગરીબ છે. એને બિચારા કહેવાય છે. વરાકા વરાકા શબ્દ વાત્ર શિક્ષણ એ બિચારા એમ છે. શરીર આ મિચાર દ્રષ્ટિઓ બિચારા હતા છે એમાંથી રાત શબ્દ આવ્યો છે. જ્યારે શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીતિ કરનાર જીવ ગુરુજી તો દ્રષ્ટાંત આપતા કે કોઈ લાકડા કાપનાર કસિયારો હોય, પેલા તો બળતણ ગામડામાં એ કરે ઘણા લાકડાના બળતણ
કસિયારો
તો જંગલમાં જઈને સૂકા ઝાડ હોય એને કાપીને ભેગા કરીને ભારો બાંધીને માથે ઉઠીને ગામમાં વિશ્વાસ બોલતો ખરે ઉનાળે જંગલમાંથી લાકડા ભેગા કરીને માથે ઉપાડીને પરસી વાટી એડજસ્ટ થઈને લાકડા વેચવા આવે તો એ પણ ગરીબ નથી. અન્ય દ્રષ્ટિ હોય તો એ ગરીબ નથી. એમ છે એની પાસે મહારત્ન છે. એમ કે ગણધર દેવ તો એને દેવ જુએ છે. એટલો એનો આહાર નિમંતાઈ કરેલો છે. એટલા જણા બધા ભોગના સાધનો જેમાં એના તીવ્ર પરિણામ થાય છે. આ છે ને આ તો વિષ્ણુ આ ચક્રવર્તી કેટલા થાય છે? બાર થાય. બાર ચક્રવર્તી એમાં સુભોગ ચક્રવર્તી બે ચક્રવર્તી સાચી નાર થઈ ગયા છે. આ ચોવીસ માં બે સત્ય લાખા પુરુષ થાય છે. ચોવીસ તીર્થંકર
થાય.
નારાયણ પ્રતિનારાયણ બાર ચક્રવર્તી એમાં બધા સમય દ્રષ્ટિ નથી થતા. કેટલાક સમય દ્રષ્ટિ આઠ સમય દ્રષ્ટિ શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ. હું શુદ્ધ આત્મા છું એની શ્રદ્ધા માટે જેને વિકલ્પ ઉઠાવવાની જરૂર નથી. કોઈ માણસ નીકળે ને તો આ માણસ છે ભાઈ એના માટે કોઈ વિકલ્પ ન હતો. સોંપી ગયો એને ગમે તે કામ સોંપી ગયા. એની કાર્યશક્તિ એની પ્રમાણિકતા અને એની કુશળતા જોઈને એમાં વિકલ્પ કરવા જેવો નથી એમ કહેવાય છે. પણ પોતાના સ્વરૂપની આવું સ્વરૂપ છે એની નિર્વિકલ્પ પ્રતિ સાક્ષાત જીનપદ છે. જીનપદ છે એની નિર્વિકલ્પ પ્રતિ જે સમય દર્શન થાય એમાં વિકલ્પ ઉઠાવવાની જરૂર નથી. પ્રતિનું પરિણામ જ નિર્વિકલ્પ છે. જેની જેને પ્રતીત હોય તેને પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખનો વિકલ્પ ઉઠાવ્યા વિના જ પરિણામમાં તો નિર્વિકલ્પ પ્રતિ રહેશનના સ્થિતિના એમાં સુખનો વિકલ્પ કરવો પડતો નથી. પ્રતિ તો નિર્વિકલ્પ જ વર્તે છે. ઊંડી પ્રતિ પણ નિર્વિકલ્પ છે અને સવળી પ્રતિ પણ નિર્વિકલ્પ છે. એની સાથે જ્ઞાનનું પરિણામ લીધું કે બે ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને આ અંદર માં ચૈતન પિંડ આત્મા તદ્દન ભિન્ન છે. એકનું ચૈતન્ય કેવળ શુદ્ધ ચૈતન્ય એટલે માત્ર શુદ્ધ ચૈતન્ય એવો હું છું એનું જ્ઞાનમાં જેને ભાન છે એ ભાન કરતા સમ્ય દર્શન પ્રત્યય છે અને તે સમ્ય દર્શન ભાન ચાર ગતિનો અંત લાવનાર કોઈ તત્વ હોય તો એ સમ્યક દર્શન વૃદ્ધિ મહારત્ન છે કે જેનાથી ચાર ગતિનો અંત આવી જાય છે. અને એ સમ્યક દર્શન એટલું મોટું છે કે ભગવાન સિદ્ધ પરમાત્માનું જેવડું જેટલું સમ્યક દર્શન છે એવડું જેટલું પહેલેથી થાય છે. પહેલા નાનું એ સમ્યક દર્શન અને પરમાત્મા દશા પ્રત્યે ત્યારે સમ્યક દર્શન પાછું બહુ મોટું થાય એમ નથી. આત્મા એવો જડાયેલો છે કે સિદ્ધ પર એના આધારે તકે છે એમ કહેવામાં આવે છે. સાદી અનંતકાળ સિદ્ધ પદ થતું હોય એનો આધારભૂત કોઈ ભાવ હોય તો તે દર્શન છે. એવો ભાવ એવું જ વસ્તુનું વિજ્ઞાન છે. ધર્મના પ્રારંભમાં જ એ ભાવ ઉત્પન્ન થાય છે. એ પહેલા ધર્મનો પ્રારંભ થતો નથી, ધર્મનો આરંભ થતો નથી. નીચેના ગુણ મારે છે કે રાસ ઉપર નિપણ જેવું છે, ગાયન છે આનંદ સમજી, ક્ષાર ઉપર નિપણ દેહ જાણો. ક્ષાર એટલે રાખ, જેમ રાખનો છોડ હોય અને એના ઉપર કોઈ ગાર કરે, પેલા ફોરિંગ ગાર નથી ધર્મ ગાર, પણ એ ગાળ કરે ત્યારે નીચે કઠણ જમી જોઈએ, પાણી છાંટીને બરાબર નીચે એકદમ
કઠણ
દાબી રાખીને વાળું, પછી એના ઉપર ગાર થાય સરખી ભૂખ દઈને ભૂખ દઈ દઈને ગાર થતા. પણ એ કળા ગમે તેમ ન કરે, પણ રાખના ઢગલા ઉપર શરીરનો ગળ હોય તેના ઉપર કઈ રીતે ગાર
થાય
થાય. એમ જીવ કોઈ પણ ક્રિયા કરે, ચાહે શાસ્ત્ર વાંચનની કરે, ચાહે ઉપવાસની કરે, ચાહે તીર્થયાત્રા, ચાહે ભગવાનની ભક્તિની કરે, દયાદાનની કરે, ખાવ પર નિપણા જેવી ક્રિયા કરે. આમાં એવું આગળ અનુભવ તો ધરાધર એટલે ધારા પ્રવાહ જાગે છે, ત્યારે દુઃખ દાવા ન રંચ પણ રહેતો નથી. સ્વાનુભવ ભવવાસ ઘટાડો, અનુભવવાસ ઘટાડો નાશ કરવા માટે કરમ પ્રચંડ પવન મુનિજન કહે છે. પોતે દ્રષ્ટ છે ને,
બરોબર,
ગુરુના નામે બધી વાત કરે. હું વાત કરું છું, હું કઉ છું, પોતાના નામે ચડાવે, અભિપ્રાય પોતાનો હોય છે, પોતાના નામે વાત કરે. ભગવાન આમ કહે છે, શ્રી ગુરુ આમ કહે છે. ભવની ગાઢ ઘટાનો નાશ કરવા માટે, જેમ ઝાડની ઘટાનો ઘટાદાર ઝાડનો નાશ કરવા માટે પરમ પ્રચંડ પવન એને મૂળમાંથી ઉછેડે છે, એનો અનુભવ પણ એવો પરમ પ્રચંડ પવન છે. અનુભવ સુધાનું પાન કરીને અનેક ભવ્ય અમર થયા, પરમ પૂજ્ય પદને અનુભવ જ કરે છે. એ અનુભવ વિના સર્વ વેદ પુરાણ નિરર્થક છે.
બરોબર,
ભલે 12-11 અંગનો ભણતર કરતો એ બધું નિરર્થક છે. આટલા બધા શાસ્ત્રો આમ પાણીના પૂરની જેમ કહે, એમાં પાછું ગળું સારું હોય, વસમાં ગાય, વસમાં શ્લોકો બોલે, એવી રીતે જુદી 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 પદ્ધતિ કળા શીખીને તૈયાર થાય છે ને. કહે છે કે 11-9 પૂર્વ સુધીનો તારો વેદ પુરાણ બધો વેદ પુરાણ નિરર્થક છે, સ્મૃતિ વિસ્મૃતિ છે, તને બહુ યાદ રહેતું હશે, હજારો શાસ્ત્રો ની વાત યાદ રહેતી હશે, એવી સ્મૃતિ હશે, એ બધી વિસ્મૃતિ છે. યાદ રહેશે ને ભગવાન, તમે એને વિસ્મૃતિ કેમ કહેશો? તો એ બિચારો ભૂલી જવાનો પ્રશ્ન. જેવો ભવાંતર થશે આ તો તેને તે ભાવમાં ઘણા તો ભૂલી જાય છે, પણ ભવાંતર થતા તો ભાવાંતર થઈ જાય, કોઈને યાદ રહેશો. અગિયાર ને નવ પૂર્વ અનંતવાર આપણે ભણ્યા
છીએ,
અગિયાર ને નવ પૂર્વ અનંતવાર, નવમી ગ્રીવો મને દીક્ષા ધારીને અનંતવાર, નવમી ગ્રીવ સૌ સ્વર્ગનું કર્મ થાય. સ્મૃતિ વિસ્મૃતિ વિસ્મૃતિ છે, શાસ્ત્રાર્થ વ્યર્થ છે, ગમે એટલો શાસ્ત્રાર્થ આવડતો હોય તો પણ એ વ્યર્થ છે, તથા પૂજા મૂળ ભજન છે. આપણે ભગવાનની પૂજામાં આવા સરસ રાવડા કાણે તો એ મોહનું ભજન કરે છે. ભગવાનનું ભજન નથી કરતો, પણ પૂજા મૂળ ભજન છે. અનુભવ વિના નિર્વિઘ્ન કાર્ય વિઘ્ન છે. અમે આટલા આટલા કાર્યો ક્રિયા નિર્વિઘ્ન તો એ વિઘ્ન છે, બીજું તને વિઘ્ન છે તને ખબર નથી, પકડી ગયું. પરમેશ્વર કથા તે પણ જુઠ્ઠી છે. આત્માની ને પરમાત્માની વાત કરતો હોય તો પણ તે જુઠ્ઠી છે. ભગવાન મહાવીરે આમ કહ્યું કે તારી પરમેશ્વર કથા જુઠ્ઠી છે એમ કે. પણ જૂથ છે, મહિના મહિનાના છ મહિનાના ઉપવાસ કરતો હોય તો જૂથ છે. તીર્થ સેવન પણ જૂથ છે. તીર્થમાં જઈને રહીએ, અમે બીજે ક્યાંય ન રહીએ, અમારે તો તીર્થમાં રહે છે. તારું તીર્થ સેવન પણ જૂથ છે. તર્ક પુરાણ વ્યાકરણ ખેદ છે. આકુલતા તને થવાની છે, બીજું કઈ થવાનું નથી. માત્ર મનનો આમળો જીન વર્ત રહે છે, જ્ઞાન છે, સર્વબુદ્ધિ વાંચે છે શાસ્ત્ર, કે મનનો આમળો ઉતારવા માટે વાંચે છે. આમળો શું? એક વૃત્તિ થાય, કાર્ય કરી લેવું, તરસ લાગી પાણી પી લેવું, એને આમળો કરો. એમ શાસ્ત્ર વાંચનનો વિકલ્પ ઉઠો ઈચ્છા છે ને વાંચી લીધું, માત્ર મનનો આમળું વાંચન. હવે પૂર્વ નવો ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં, સુખાણ સીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે વાંચા નહીં એમ કરી ના લીધું. જ્ઞાન નો પછી એ ક્રિયા નથી, અમે જ્ઞાન નો બોલ લીધો તે નવ પૂર્વ તે સર્વ તે જ્ઞાન થાય માત્ર મનનો આમળો સર્વવેદ પુરાણ આદિ માત્ર મનનો આમળો. શ્રી ગાયું છે, જ્ઞાન કોને કહેવું એના કરી ગાયું. અનુભવ વિના ગામમાં ગાય અને શ્વાંડ રહે છે, અને વનમાં હરણિયા રહે છે, એની માફક અજ્ઞાન શક્તિ છે. જો શહેરમાં તપ કરતો હોય તો ગાયને શ્વાન જેવો છે, જંગલ મારીને તપ કરતો હોય તો તે હરણિયા જેવો છે. આપી છે તિરિંચની સરખામણી આપી છે. અનુભવ પ્રસાદ થી માણસ ગમે ત્યાં રહો સદા પૂજ્ય છે. અનુભવ પ્રસાદ થી પુરુષ ગમે ત્યાં રહો, એ પુરુષ ગમે ત્યાં રહો સદાય પૂજ્ય છે. પછી ગામમાં હોય તો પૂજ્ય છે, એમને જંગલમાં હોય તો પણ એમને
પૂજ્ય છે.
પછી પછી અનુભવ ની કરી આગળ તો બે વખત આવી ગયો. આ ત્રીજી વખત આ ગ્રંથ જ એનાથી જુદો છે.
અનુભવ આનંદ, અનુભવ ધર્મ, અનુભવ પરમ પદ, અનુભવ અનંત ગુણ રસ સાગર, અનંત ગુણ ના રસ નો
સાગર સાગર
સાગર છે. અનુભવ થી સુખ થાય છે, અનુપમ જ્યોતિ, અમિત તેજ, ન મટે એવું તેજ, અખંડ અચલ અમર અતુલ અબાધિત, અરૂપ અજર અમર અવિનાશી, અલખ અછેદ અભેદ, અક્રિય અમૂર્તિ, અકર્તૃત્વ અભોક્તૃત્વ, અવિગત આનંદમય, અવિગત એટલે નાશ ન પામે, આનંદમય અને ચિદાનંદી આદિ અનંત પરમેશ્વર ના સર્વ વિશેષણો અનુભવ સિદ્ધ કરે છે, અનુભવથી તે જણાય છે. માટે અનુભવ સાર છે, મોક્ષનું નિદાન છે, સર્વ વિધાનનો શિરોમણી છે. આ વિધિ વિધાન કરાવે છે એ સર્વ વિધાનનો શિરોમણી અનુભવ છે, સુખનું નિદાન છે, અમલાન અનુભવ છે. અનુભવી જીવના કરણારવિંદ ઇન્દ્રાજી સેવે છે, ઇન્દ્રાજી સેવે છે. માટે અનુભવથી ગ્રંથ ગ્રંથોમાં અનુભવની પ્રશંસા કરી છે. અનુભવ વિના સાધનની સિદ્ધિ કાંઈ નથી. અનંત ચેતના સુંદરૂપ, અનંત ગુણ મંડી, અનંત શક્તિ ધારક આત્મપદના રસાસ્વાદને અનુભવ કહીએ, એના રસાસ્વાદને અનુભવ કરે છે. અનંત ગુણમંડિત ચેતના ચિન્હ ધારક જે આત્મપદ છે એ આત્મરસના આસ્વાદને અહીંયા અનુભવ કરવામાં
આવે છે. ઇન્દ્રાદિક પણ પૂજે,
ઇન્દ્રાદિક એને પૂજે છે,
એટલી મહાનતા,
એટલું મહાન પદ કરે શું કહીએ, વધારે શું કહીએ, વારંવાર શું કહીએ. સર્વ ગ્રંથો નો સાર અવિકાર અનુભવ છે. કોઈ પણ ગ્રંથ લ્યો, આત્માને ચૈતન્ય સ્વભાવમાં સંભાવી દે છે. અનુભવ શાશ્વત ચિંતામણી છે, પાછું ઉપાડી લાઈન છે. અનુભવ શાશ્વત ચિંતામણી છે, અનુભવ અવિનાશી રસ્તૂપ છે. નવું પ્રથમ આપણે બધા નીચે અવિનાશીદાસના પદ લીધા છે. અનુભવ છે, તત્વાર્થસાર અનુભવ છે, જગત ઉદ્ધારણ અનુભવ છે. અનુભવ થી અન્ય કોઈ ઉચ્ચ પદ નથી. માટે સ્વાનુભવ સદા સ્વરૂપ નો કરો. અનુભવનો મહિમા અનંત છે, એ ક્યાં સુધી બતાવીએ, કેટલો બતાવવો, એ કઈ બતાવે પૂરું પડે એવું સીધે પૂરું નહીં પડે. બહુ વાત
થઈ ગજબે ત્યાં પછી ઉપાડવું જોવા
બહુ ખરાબ રસ પૂરો ન થતો હોય કોઈ રસ પાછો ઉછાળે. વાંચનાર ને રસ હોય તો રસ ઉછાળવામાં બહુ સારી છે. શું કહે છે, કે દેહ થી ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્ય નું ભાન કરીને સમ્યક દર્શન પ્રત્યે તે જ મહારત્ન છે. એવું મહારત્ન છે કે એક વાર અંદરમાં જુદો પડી ગયો કે એ સંસારથી જુદો પડી ગયો, એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. જગતના પદાર્થો ભલે જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં જ્ઞેય થાય, પણ દ્રષ્ટિ આખી પલટાઈ જાય. જે પદાર્થો જ્ઞાન ગોચર થતા જ્ઞાન સમક્ષ આવતા જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા વ્યામોને રાગદ્વેષ ઉત્પન્ન થતા હતા એ દ્રષ્ટિ વ્યામો છૂટી ગયો. તે જ પદાર્થો જાણતા છતાં એને વ્યામો નહીં થતો હોવાથી માત્ર જ્ઞાનનો જ નહીં રહેતા અલ્પરાગદ્વેષને નગણ્ય કહેવાય. એને ભોજ નિવૃત્તિનું કારણ થાય છે મતે સંવિધાન, બીજું કઈ
નથી.
સમ્યક દર્શન ભલે મોક્ષ માર્ગનું જગન્યકાર છે, જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે મોક્ષ માર્ગનો જે મોક્ષ તો પરિપૂર્ણ શુદ્ધ દશા છે એનું આ પહેલું પગથિયું જગન્ય સ્થિતિ હોવા છતાં કારણ વશ હેતુ વશ પ્રયોજન વશ એની આટલી મહિમા કરવામાં આવી છે. ગ્રંથ ગ્રંથોમાં એની મહિમા છે. આખો સમયસાર ગ્રંથ એ એક વિષય ઉપર લખાણો છે. કુંડાચાર જેવા પોતે તો છઠ્ઠે સાતમી સંસ્થાને છે, એમને કઈ નવું સમ્યક દર્શન લેવું નથી,
લેવું નથી.
સમ્યક દર્શન પ્રાપ્ત કરીને સ્વરૂપ સ્થિરતા ઘણી વધી છે ત્યારે તો એ સ્વરૂપ સ્થિરતાના ચારિત્રમાં આવીને જંગલમાં પડ્યા છે. આ વૈષ્ણવ મંદિરવાસ દક્ષિણમાં મદ્રાસ નીચે 80 માઇલ છે. પણ એ તો એનો અર્થ છે કે એ બાજુ એ વિચારતા હતા અને છોકરીઓમાં જંગલમાં આવીને થોડું જીવન ધારણ કરતા હતા. સુંદર હોવા પછી કે છે ત્યાંથી ગયા હતા, આવ્યા હતા, આવીને શાસ્ત્રોની રચના થઈ. કહેવાનો મતલબ એ છે કે એ પોતે તો કઈ સમ્યક દર્શન થી તો ઘણા આગળ વધી ગયા હતા. સમ્યક દર્શન શાસ્ત્ર વિષય સમ્યક દર્શનના વિષય ઉપર શાસ્ત્રોની રચના કરી છે. કેટલું પ્રાધાન્ય આપ્યું છે સમ્યક દર્શનના વિષયને, એટલી પ્રધાનતા આપી છે અને જીવોનું ધ્યાન ખેંચ્યું છે. શાસનમાં આવેલા જીવોનું ધ્યાન ખેંચ્યું છે. આ કિંમતી મહારત્ન છે. એના વગર બીજું બધું તારું કઈ કામમાં આવે હું જેને એકડા વગર ગમે એટલા નિંદા કરે, લાખ નિંદા કરે, એની કિંમત કેટલી જેટલી એક નિંદા ને એટલી લાખ નિંદા ને. અને આગળ એક એકડો કરે તો એકડાની કિંમત 10 ગણી થાય. ગણિતના આંખમાં આવો ખેર છે એમ સમ્યક દર્શન એટલી પાયાની ચીજ છે કે એનાથી સર્વ સવળું ને એના વિના કઈ સવળું નહીં.
જ્ઞાન ચારિત્ર પ્રભુત્વ બધા રત્નો છે
ને એ વિષયની ગુરુદેવે જિહાદ જગાડી જબરદસ્ત એ વિષયને પ્રસિદ્ધ કર્યો.
મૂળ વાત
45 વર્ષ સુધી
આ એક જ વિષય
એમ કહ્યું કે જો આચાર્યએ પણ આ વાતનું ધ્યાન રાખ્યું. મેને જગતમાં સમ્યક દર્શન અને હજી પરિભ્રમણના ચક્કરમાં પડેલા જીવો છે એને આ વસ્તુ ધ્યાન દઈને લક્ષમાં લઈને અંગીકાર કરવા જેવી છે. એ સિવાય બીજા રસ્તે કાર્ય કરવા જઈશ તો એ ભગવાનનો મત નથી ને ભગવાનનો માર્ગ પણ નથી. કિલો 37 બીજી રીતે તો એ ભગવાનનો માર્ગ નથી. એક એમ ધ્યાન ખેંચવા કરે ભાગે કામ છે. 792 કે સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે તેમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. રત્નની વાત ઉપર ચાલી ને એ જ વિશે ચાલે કે સ્વર્ગમાં જાય છે ત્યાં આભૂષણ રત્નો ના હોય છે, ચક્રવર્તી પુણ્યશાળી છે, અર્ધચક્રી વાસુદેવ પુણ્યશાળી છે, એ ત્રણ ખંડ છે, સખંડ રાજ છે, પણ રત્નોના આભૂષણો હોય છે, રત્નોના ઢગલા હોય છે, એમ કે એના તો ફર્નિચરમાં રત્નો હોય છે, પલંગમાં ને બેસવાના આસનોની અંદર પણ રત્નો જડેલા હોય છે, એટલે ઢગલા બંધ એની પાસે રત્નો હોય છે. એવું દેવું માં સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે એમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. ઢગલા મળે તો પણ એમાં જીવનું કાંઈ કાંઈ કલ્યાણ નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ દેવલોકમાં જાય છે, રત્નોના ઢગલામાં ઉપજન થાય છે, અને એવો તીવ્ર રસ રમતો ભાવ એના આત્માને કાંઈ મળતો નથી પણ રમતા ઘણી મળે છે, એવું તીવ્ર મહત્વ ભાવ થાય છે. આ બધું મારે છે, આ બધું મારે છે, આ બધું મારે છે, એકેન્દ્રીમાં ચાલ્યા જાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવો ખાણમાં જઈને ઉપજે છે, જ્યાં રત્નો તો ખાણમાં
સતત જાય,
જ્યાં રત્ન થતા હોય ત્યાં જાય, એવી એની ઈચ્છા હોય છે, એવી એની ગતિ. મોટી પરવાળામાં શંખલામાં જઈને પડે છે, શંખ જેવું થાય, સચેત થયું હોય પછી આ બધા શંખ હોય તો અચેત એના દેહ છે, મળદા છે, દેહના છે,
બરોબર,
દેહમાંથી આવેલા જીવો હોય, રત્નોના ઢગલા હોય એમાં ત્યાં ખમા ખમા કરનારા, ત્યાં એને નીચેના દેવો એની એટલી સેવા કરે, એની ખમા માન સન્માન સમારંભ ત્યાં જ રહે, સન્માન સમારંભ બધું હાલતું જ હોય ને, તમારે દુનિયાને સમારી તીવ્ર મમત્વને લઈને એકેન્દ્રી બે ઇન્દ્રી રત્નોના ઢગલામાં જીવનું કાંઈ કલ્યાણ નથી. અહીંયા તો લાખ કરોડ થાય, કરોડપતિ થાય ત્યારે એને એમ છે કે હું તો કાંઈક થઈ ગયો, હવે કાંઈક થઈ ગયો નથી, પત્તો લાગશે મમતા અને એવું ખોવાઈ ગયો કે પત્તો લાગશે. એ સમ્યક દર્શન રત્ન અપૂર્વ કલ્યાણકારી છે. પૂર્વે કલ્યાણ નથી થયું, સુખ નથી મળ્યું, એવું સુખનું કોઈ દાતાર હોય તો એ સમ્યક દર્શન છે. કે જે રત્નની પ્રાપ્તિ થતા જીવને પ્રથમમાં પ્રથમ આત્મિક સુખનો રસાસ્વાદ મળે છે. આત્મિક સુખનો આસ્વાદન પ્રથમ સમ્યક દર્શનના કાળમાં જ અનુભવ ગોચર થાય છે, એને શાંતિ થાય છે, એને સુખ થાય છે. સાતમી નારકીય થાય તો શાંતિ ને સુખ થાય છે. રૌરવ નરક ને સમતમ પ્રવાહ પૃથ્વી છે, આ તો એનો હિસાબ કિતાબ લાગેલો નથી. પણ જો સમ્યક દર્શન થયું તો અંદરથી દેહથી ભીન પડીને આખો જુદો પડી જાય છે અનુભવમાં, નિરાકુર આનંદનો અનુભવમાં અનુભવની મોજે ચડી જાય છે. એક વાત બહાર નીકળતા દ્રષ્ટિ બદલાઈ જાય, કેમ કે પછી પોતાનું વ્યાપકપણું પોતાના ચૈતન્યમાં જ અનુભવ કરે છે, અને પોતાના દેહમાં પણ પોતાનું વ્યાપકપણું અનુભવ કરતા નથી. તો અન્ય સંયોગોમાં તો પોતે વ્યાપે છે એવો અનુભવ ક્યાંથી થાય?
પ્રશ્ન
હતો.
દેવાદિદેવ સિમંદર ભગવાન નો જય હો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય